તારીખ 25-1-1997 શ્રી સમયસર ગાથા 50 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 79
50-55 ગાથા જીવ અધિકાર 8 મૂળ થયા છે, 29 મૂળ છે, એમાંથી 8 મૂળ સુધી ચાલ્યો છે સ્વાધ્યાય 9મો. જે પ્રીતિરૂપ રાગ છે તે બધોય જીવને નથી, કારણ કે તે પુદગળ દ્રવ્યના પરિણામમય હોવાથી પોતાની અનુભૂતિથી ભિન્ન છે. શું કહેવું છે? જીવના પરિણામમાં રાગની ઉત્પત્તિ થાય છે, એનું સ્વરૂપ કયું? પ્રીતિરૂપ રાગ છે. રાગ કેવો છે? કોઈ પણ અન્ય પદાર્થ પ્રત્યે સચેત અચેત, સચેત અચેત મિશ્ર એવા કોઈ પણ પદાર્થ પ્રત્યે પ્રીતિ થાય એને રાગ કહેવામાં આવે છે. સારું લાગે, પ્રીતિ થાય, અને તે બધો જીવને નથી એટલે જીવ સ્વરૂપ નથી, એ જીવને નથી એટલે જીવ સ્વરૂપ નથી. એ કેમ જીવ સ્વરૂપ નથી? કે પૂદગળ દ્રવ્યના પરિણામ છે, પૂદગળ દ્રવ્યના પરિણામમય છે. એટલે કે રાગની પ્રકૃતિ છે એના ઉદયમાં એનો જે પરિપાક એટલે સ્વાદ આવે છે, એમાં પણ એક
સ્વાદ,
એક પ્રકારનો સ્વાદ છે. એમાં જીવ તન્મય થાય છે, એમાં જીવ એકત્વ પામે છે એટલે તન્મય થાય છે. ભાવથી, ભાવથી દ્રવથી ન થઈ શકે, જીવ અને પૂદગળ બે એક ન થઈ શકે, પણ જીવ પોતાના ભાવમાં તન્મય થાય છે તેથી એને પૂદગળ દ્રવ્યના પરિણામમય કહેવામાં આવે છે. જીવ વિકાર હોવા છતાં એને સ્વભાવની દ્રષ્ટિએ સ્વભાવમાં એ તત્વ જ નથી, સ્વભાવમાં એનું કાંઈ નથી, કોઈ મેળ ખાતો નથી, કોઈ અપેક્ષાએ પણ એને સ્વભાવ સાથે મેળ ખાતો નથી, અને એ પૂદગળ દ્રવ્ય જેટલું ભિન્ન એને ત્યાં જોવામાં આવે છે. સ્વભાવની દ્રષ્ટિએ તો પૂદગળ જેટલો જ એને ભિન્ન જોવામાં આવે છે, અને અનુભૂતિથી પણ ભિન્ન છે, અનુભૂતિથી પણ એ ભિન્ન છે. અનુભૂતિ સ્વરૂપ આત્મા અને આત્મામય અનુભૂતિ એ બધાથી એ વિરુદ્ધ છે અથવા ભિન્ન છે. ઉદય દેખાતો નથી, પણ જીવ સ્વભાવની સાથે એને મીંઢવવામાં આવે છે. અહીંયા જીવ સ્વભાવ સાથે મીંઢવવામાં આવતા એ પૂદગળની પ્રકૃતિ સાથે મેળ ખાય છે, જીવના સ્વભાવ સાથે મેળ ખાતો નથી, બિલકુલ મેળ ખાતો નથી. એમ છે. ઉદય એટલે પૂદગળના પરમાણુ કઈ દેખાતા નથી. અત્યારે કઈ પ્રકૃતિનો ઉદય છે એ કઈ જીવને દેખાતો નથી, પણ જીવના ભાવ ઉપરથી એનું અનુમાન કરવામાં આવે છે કે માણસ થોડી વાર પહેલા સાવ શાંત હતો, હવે વગર કારણે એને ક્રોધના પરિણામ કેમ થવા માંડ્યા? હમણાં પ્રસન્ન ચિત્ત હતો, હવે થોડી વારમાં એ બેચેની એને કેમ થવા માંડી? અંદર જે કર્મ પ્રકૃતિનો ઉદય છે એમાં જોડાણ થાય છે અને ભાવ તદાકાર તન્મય ભાવે પરિણમે છે, એટલે એને જીવના સ્વભાવની દ્રષ્ટિથી અને સ્વભાવ દ્રષ્ટિના જોરથી બે વાત સાથે છે. સ્વભાવ દ્રષ્ટિથી અને સ્વભાવ દ્રષ્ટિના જોરથી એમ કહેવામાં આવે છે કે આ પૂતગળનો છે, આ મારો નહીં. સ્વભાવ દ્રષ્ટિનું જોર એટલે શું કે હું આવો છું, આવો છું એટલે આવો નથી એનું જોર મારવું છે. શું? હું ત્રિકાળ શુદ્ધ ચૈતન્ય સ્વભાવમય છું, એના જોરમાં એવો હું છું એવા પરિણામના જોરમાં આ રાગ છે એ બિલકુલ મારો નથી, મારો સ્વરૂપ જ નહીં, મારો સ્વભાવ જ નહીં, એ પૂતગળનો છે. શું? જેમ કોઈ પોતાનો માણસ દુશ્મન સાથે ભળી જાય, હોય પોતાનો માણસ અને દુશ્મન સાથે ભળી જાય તો એને શું ગણવામાં આવે? એને દુશ્મન જ ગણવામાં આવે. અરે દુશ્મન કરતા પણ એને ખતરનાક ગણવામાં આવે કે નહીં? દુશ્મન તો ચોખ્ખો, આ તો પોતાનો થઈને દુશ્મન આવટ અંદરથી કરી, માટે દુશ્મન કરતા પણ ખતરનાક છે. એમ પૂતગળ તો ચોખ્ખું પૂતગળ છે, પણ આ તો જીવના પરિણામમાં રહીને પૂતગળની તરફેણ કરે છે, પૂતગળનો પક્ષ કરે છે, પૂતગળ સાથે ભળે છે, પૂતગળમાં તન્મય થાય છે. માટે સારું છે કે હજી પૂતગળ જ કયો છે એને, સારું છે કે એને હજી પૂતગળ જ કયો છે. પૂતગળથી પણ વધારે ખરાબ એને કહેવો જોઈએ, જો કહી શકાતો હોય તો. આમ વાત છે, આ દ્રષ્ટિ છે, આમાં કહેવામાં આ દ્રષ્ટિ છે. ઘણાને કઠણ પડે છે, જીવનો રાગ છે ને એને પૂતગળનો કેમ કહેવાય? તો જીવના પરિણામ છે, જીવ વિકાર છે, છે તો જીવના પરિણામ ને, અને એને અશુદ્ધ નિશ્ચય નહીંથી પણ જીવના પરિણામ કહેવામાં આવે છે. નિશ્ચય નહીં માં એને લઈ ગયા છે, ભલે પછી એ અશુદ્ધ હોવાથી એને અશુદ્ધ નિશ્ચય કહે છે, પણ ખરેખર જીવના પરિણામ હોવાથી એને અશુદ્ધ નિશ્ચય નહીંથી જીવના પરિણામ કહેવાય છે. અને સ્વભાવની દ્રષ્ટિએ એને પૂતગળના પરિણામ પણ કહેવાય છે. સમજીને કહેવામાં કોઈ દોષ નથી, યથાર્થપણે કહેવામાં કોઈ દોષ, કથનનો દોષ નથી. દોષ તો જીવના ભાવમાં થાય છે અને એ અજ્ઞાનને લઈને થાય છે. માટે જ્યાં જે આચાર્ય દેવે કહ્યું છે તે યથાર્થ જ છે. એને અશુદ્ધ નિશ્ચય નહીંથી જીવના કયા હોય, એને વ્યવહારે જીવના કયા હોય તો પણ યથાર્થ છે, અને એને સ્વભાવ દ્રષ્ટિથી પૂતગળના પરિણામ કયા હોય તો પણ યથાર્થ જ છે. અને આવશે આમાંનામાં એને આ કહેશે, જીવના પણ કહેશે અને પૂતગળના પાછા કહેશે, જીવના કહીને પાછા પૂતગળના કહેશે. તો એમ સમજીને કહેવામાં કાંઈ વાંધો નથી. ક્યાંય પણ શ્રી ગુરુની ભૂલ છે એ વાત ભૂલી જાવી, સ્વપ્ને પણ એ વાતને સ્થાન અપાય નહીં. કેમ કે એ તો મહાન ગુરુ છે, પોતે તરે છે, આપ તીરે ઓર પરકો તારે, પોતે તરે છે સંસારથી ને બીજાને તરવામાં નિમિત્ત થાય એવી તો એની માનતા છે. પછી એમની ભૂલનો પ્રશ્ન રહેતો નથી. પૂતગળથી ખરાબ છે એમ કહેવું હોય તો કહેવામાં કાંઈ વાંધો નથી. કેમ કે જીવના પરિણામમાં રહીને જીવનું અહિત કરે છે. અહિત કરે છે એટલે કોઈ કેટલું અહિત કરે છે કે જીવની શાંતિનું ખૂન કરે છે. જીવના જે જ્ઞાન ને આનંદ પ્રાણ છે એ પ્રાણનો ઘાત કરે છે. માટે એને જીવ કેમ કહીએ? જીવ સ્વરૂપનો ઘાત કરનારા હોય એને જીવ કેમ કહીએ? એમ કેવું છે. માટે જે પ્રીતિરૂપ રાગ છે તે બધો જીવને નથી એમ, પછી સર્વથા જીવને નથી એમ ન લેવાય. શું? સર્વથા નથી એટલે કોઈ અપેક્ષા એ પણ એ જીવના પરિણામ પણ નથી ને જીવ વિકાર પણ નથી એમ નથી. જ્ઞાનમાં તો એમ જ છે, પણ અહીંયા એનો નિષેધ કરવા માટે, એનો નકાર કરવા માટે અને એ દ્વારા એનો અભાવ કરવા માટેનું પ્રયોજન છે. તો પ્રયોજન તો એક જ છે. જ્યારે જીવના કહેવા છે ત્યારે પણ એને જીવમાં રાખવા નથી, પણ એ દોષને કાઢવા છે. અને જીવના નથી એમ કહેવું છે ત્યારે પણ એને કાઢવા છે. વિવિક્ષા બદલાવા છતાં પ્રયોજન બદલાતો નથી. પ્રયોજન તો તેનું તે રહે છે. માટે બંને બરાબર છે, ન્યાય સંપન્ન છે. દસમો, જે અપ્રીતિરૂપ દ્વેષ છે તે બધોય જીવને નથી, કારણ કે તે પુદ્ગળ દ્રવ્યના પરિણામમય હોવાથી પોતાની અનુભૂતિથી ભિન્ન છે. જે અપ્રીતિરૂપ દ્વેષ છે, દ્વેષનું સ્વરૂપ કયું? અપ્રીતિ થાય, અણગમો થાય. ઓલો ગમો થાય ને આ અણગમો થાય, ન ગમે એવું જે દ્વેષનું સ્વરૂપ છે એ પણ જીવના સ્વભાવમાં નથી. એ જીવનું સ્વરૂપ નથી. રાગ અને દ્વેષ કરે એ જીવનું સ્વરૂપ નથી. જીવનું સ્વરૂપ નહીં હોવાથી કોઈ પણ રાગને કે કોઈ પણ દ્વેષને જીવનો ધર્મ ગણી શકાય નહીં. એ જીવનો ધર્મ નથી, પણ જીવનો એ અધર્મ છે. પણ એ અધર્મ કેવું એ આચાર્ય મહારાજને અહીંયા હળવું લાગે છે, એટલે બહુ જોરથી નિષેધ કરે છે અને એને પુદ્ગળના પરિણામ કહે છે. શું તો અમારો તો નહીં પણ અમારા દુશ્મનથી પણ તો ખરાબ છો એમ કે. શું એ અપ્રીતિરૂપ દ્વેષ છે એ પણ જીવનું સ્વરૂપ નથી. દસમો, જે યથાર્થ તત્વની અપ્રતિપત્તિ રૂપ મોહ છે તે બધોય જીવને નથી, કારણ કે તે પુદ્ગળ દ્રવ્યના પરિણામમય હોવાથી પોતાની અનુભૂતિથી ભિન્ન છે. મોહની વ્યાખ્યા કરી. શું? જે યથાર્થ તત્વની પ્રાપ્તિ હોય તો ત્યાં મોહ ન હોય. જ્યાં મોહ ન હોય ત્યાં મોહનો જ્યાં અભાવ હોય ત્યાં યથાર્થ તત્વની પ્રાપ્તિ ન હોય. અને જ્યાં મોહનો સદભાવ હોય ત્યાં યથાર્થ તત્વની પ્રાપ્તિ ન હોય. એમાં મોહને કેવી રીતે લીધો છે? વિભ્રમ લીધો છે, દર્શન મોહ લીધો છે. મોહમાં અહીંયા દર્શન મોહ લીધો છે. કેમ કે ચારિત્ર મોહના ઘણા પરિણામના ભેદ આવશે અહીંયા. એટલે પહેલો અહીંયા મોહના પદથી દર્શન મોહનું પદ લેવું. શું? અને એ દર્શન મોહ એમ સૂચિત કરે છે કે યથાર્થ તત્વની અપ્રાપ્તિ રૂપ છે. જ્યાં જ્યાં દર્શન મોહ હોય ત્યાં તત્વની યથાર્થ પ્રાપ્તિ હોઈ શકે નહીં. તત્વને ચૂકી જાય, મોહ છે એ તત્વને ચૂકી જાય છે. અતત્વમાં તત્વની પ્રતીતિ કરે છે, અનાત્મામાં આત્માની પ્રતીતિ કરે છે. નવે તત્વની ભૂલ થાય છે. એક તત્વની ભૂલ થતા નવે તત્વની ભૂલ થાય છે એની અંદર. શું? જે યથાર્થ તત્વની અપ્રાપ્તિ રૂપ છે એવો જે મોહ છે તે બધોય જીવને નથી, તે બધોય જીવનું સ્વરૂપ નથી. અહીંયા તબીબી વિજ્ઞાનમાં, ડોક્ટરીમાં તો એને ફોરેન એલિમેન્ટ કહે છે. ફોરેન એટલે પરદેશ, હું પોતાનું નહીં, પારકું. પારકું તત્વ એને કહેવામાં આવે છે. પછી ભલે દૂધપાક ખાતા ઝેર થયું હોય, વધારે પડતો ખાઈ લે ને, બહુ ભાવે તો વધારે ખવાઈ જાય, પછી એમાંથી થાય ઝેર. ઝેર થાય ને એ ઝેર થાય એટલે પછી પેટમાં ન રહીએ. ફોરેન એલિમેન્ટ હોવાથી હોજરી એને ફેંકીને બહાર કાઢે ત્યારે વોમિટ થઈ જાય, ઉલટી થાય. કેમ ઉલટી થઈ ગઈ? કે ભાઈ અંદર ઝેર થઈ ગયું હતું. અને ઝેર છે એ ફોરેન એલિમેન્ટ કહેવાય છે. એમ અહીંયા મોહ રાગ દ્વેષ એ બધા જીવના સ્વરૂપ નથી, એ ફોરેન એલિમેન્ટ છે અથવા એ પુદ્ગળ પરિણામમય છે. ઠીક, એટલે પુદ્ગળ કહેવું. પર તત્વ છે એ સ્વ તત્વ નથી. એ તત્વની અપ્રાપ્તિ રૂપ છે એટલે જ્યાં જ્યાં દર્શન મોહ છે ત્યાં તત્વની પ્રાપ્તિ નથી. આ તત્વની પ્રાપ્તિ નથી એટલે આત્માનો અનુભવ નથી. દર્શન મોહ છે, જ્યાં દર્શન મોહનો સદભાવ છે ત્યાં આત્માનો અનુભવ નથી. આત્માનો અનુભવ હોય ત્યાં દર્શન મોહનો સદભાવ ન હોય. એટલે અનુભૂતિને આવરણ કરનાર કોણ છે? કે દર્શન મોહ છે. નાના વર્ણી નહી, નાના વર્ણી તો ઠેર બારમા ગુણ સ્થાન સુધી રહેશે, તેરમાં એ જશે કેવળ જ્ઞાના વર્ણી. નાના વર્ણી અનુભૂતિને આવરણ નથી કરતું, એ જ્ઞાનના ક્ષયોપશમને આવરણ કરે છે, જ્ઞાનના ઉઘાડને વિકાસને આવરણ કરે છે. પણ જ્ઞાનના વેદનને કોણ આવરણ કરે? કે દર્શન મોહ છે એ જ્ઞાનના વેદનને આવરણ કરે છે. શું એ સ્વાનુભૂત્યાવરણ? આ દર્શન મોહને કયો છે? દર્શન મોહનું બીજું નામ સ્વાનુભૂત્યાવરણ છે. એ સ્વાનુભૂતિને આવરણ કરનાર છે. પછી ચારિત્ર મોહના પરિણામ હોવાથી એના ઘણા ભેદ દેખાય છે. કોઈ એમ કે અમને તૃષ્ણા લોભ છે એને લઈને ઘણું આવરણ થાય છે, એ લીધું છે 708માં. 708મો પત્ર છે કૃપાળુ દેવનો, એમાં લીધું છે કે તૃષ્ણા ક્યારે જાય, તૃષ્ણા જાય ક્યારે, મનુષ્યની તૃષ્ણા ક્યારે જાય? કે ભોગમાં અનાશક્તિ થાય. શું? જીવને ભોગમાં ભોગમાં અનાશક્તિ થાય અને લૌકિક વિશેષતા દેખાડવાની બુદ્ધિ અભિપ્રાય છે એનો અભિપ્રાય મટે. એવી રીતે મટે કે લોકોમાં માન મળે તો એક તુચ્છ વાત છે. લોકો માન આપે તેથી મારા આત્મામાં શું મળી જાય છે, મને શું મળે છે? કે મારા આત્મામાં તો કઈ આવતું નથી, હું તો એવો ને એવો રહું છું, મને કઈ મળતું નથી, લાભ થતો નથી. લૌકિક વિશેષતાની તુચ્છતા દેખાય અને ભોગો ભોગમાં અનાશક્તિ થાય તો તૃષ્ણા મોળી પડે, અને મોળી પડે તો એનો નાશ કરી શકાય, એનો પરાભવ કરી શકાય. જ્યાં સુધી એમ ન થાય ત્યાં સુધી, પછી એક વાત વિશેષ કરી છે અમે, કે જ્યાં સુધી એમ ન થાય ત્યાં સુધી તૃષ્ણા સાથેનો દર્શન મોહ આ જીવને અનેક પ્રકારે આવરણ કર્યા કરે છે. શું કરે છે? અનેક પ્રકારે આવરણ કરે છે, બાંધે છે, જીવના સ્વરૂપને ઢાંકે છે, જીવના સ્વરૂપને પ્રાપ્ત થવામાં દુર્ગમતા થાય છે. જેમ જેમ જીવને આવરણ આવે છે સ્વભાવ ઉપર, તેમ તેમ જીવને તે સ્વભાવ પ્રાપ્તિ દુર્લભ અને દુર્ગમ થઈ પડે છે, અથવા જીવ હીન વીર્ય થતો જાય છે, એની શક્તિ છે એ ઘટી જાય છે. શક્તિ ઘટી જવાનો બહુ સારો પુરાવો એ છે કે મુમુક્ષુ જીવને ખબર પડી છે કે આત્મામાં અનંત વીર્ય છે અને સંગની પંચેન્દ્રિય જીવ પોતાનો અનુભવ કરી શકે છે અને પોતાના પ્રયોજનમાં એ સાવધાન રહી શકે છે, અને બારમારીએ પણ છે જ્યાં જ્યાં પ્રયોજન માન્યું છે ત્યાં, છતાં આ જીવ આત્મિક પુરુષાર્થ કરતો નથી અને આત્મહિતમાં સાવધાન થતો નથી, એનું કારણ શું? એને ખબર પડી છતાં ન કરી શકે કે એ કાર્ય કરવાની જીવની શક્તિ હણાઈ ગઈ છે. શું થયું છે? એ કાર્ય કરવાની જીવની શક્તિ હણાઈ ગઈ છે. હવે એ ખબર પડ્યા પછી પણ કાંઈ જાગૃતિ ન આવે તો પછી એને એવો વિચાર વિવેક કરવાની વિવેક શક્તિ પણ હણાય જશે, મન રહિત પ્રાણી થઈ જશે, અસંગનીમાં જશે, પછી એવું આવરણ આવશે. હા, કબર ખોદે એમાં તો એક વખત મરે દટાય. આ તો કેટલા હિસાબ નહી રે, એનો હિસાબ કાઢવો મુશ્કેલ પડે એવી વાત છે. બહુ ગંભીરતાથી વિષયને હાથમાં લેવા જેવો છે, બહુ ગંભીરતાથી. ભાઈ, એક પ્રસંગ માટે કોઈ એક ભાવના એક પ્રસંગ માટે છે ને બધી ગડબડ તો, પણ તારા આત્માને આવરણ કેટલું આવે છે એ તો જો. માન અપમાન વિશેષતા ભોગો ભોગની પ્રીતિ એ બધા પરિણામ તને અનેક પ્રકારે આવરણ કરશે, અનેક પ્રકારે તને આવરણ કરશે. લોભના પરિણામ ના બે આ ટેકેદાર છે. લોભ ને જીવતો રાખનાર કોણ છે? આ બે જણા છે. કે એક તો પોતાની લૌકિક વિશેષતા, લૌકિક સ્થાન જાળવવું છે અથવા વધારવું છે, અને એક એને ભોગો ભોગની વૃત્તિ જ આસક્તિ છે, એ એની તૃષ્ણાને જીવતી રાખે છે. એમ છે. બે ત્રણ દિવસ પહેલા ચર્ચામાં પ્રશ્ન થયો હતો લોભના વિષય. આ બહુ બહુ સારો લીધો છે. એટલો પ્રેક્ટિકલ સાઈડથી એમને મૂળ પકડ્યું છે, કારણ પકડીને મૂળ પકડ્યું છે. એવી વાત છે. કેમ કે આસક્તિના પરિણામમાં શું છે, અને ઓલામાં જે વિશેષતા દેખાડવાની બુદ્ધિ અભિપ્રાયમાં શું છે કે ત્યાં સુખ છે એથી મને સુખ છે, આમ આવ્યું. એથી સુખ છે એનો અર્થ કે મારા સ્વરૂપમાં મારું સુખ નથી. બહારમાં મારું સુખ છે ને મારા સ્વરૂપમાં મારું સુખ નથી, બસ. એ સુખનો અનાદર ને નિષેધ છે, પોતાના સુખનો અનાદર ને નિષેધ કર્યો છે. હા, એ તે દિવસે એટલી તો વાત થઈ હતી આપણે, કે ખાસ તો માનને કારણે તૃષ્ણા વધારે જોર કરે છે. અને માનમાં શું છે કે વિશેષતા દેખાડવી, સંયોગને લઈને અમારી પાસે મકાન છે, અમારી પાસે ગાડી છે, અમારી પાસે સારા સારા કપડાં, દાગીના, ઘરેણા, ઝવેરાત છે, શું, અને અનેક પ્રકારના સાધનો છે. અમારી અનુકૂળતાના, સુખ સગવડના, પાંચે ઇન્દ્રિયના જુદા જુદા ભિન્ન ભિન્ન વિષયમાં ઘણા સાધનો અમે વસાવ્યા છે. અમારી પાસે સાધન છે એટલા બીજા પાસે કદાચ નહીં હોય, અથવા ઓછા માણસો પાસે હશે. બસ આ વિશેષતા દેખાડવી છે. એ વિશેષતા મેળવવા માટે પછી એને તૃષ્ણા છે એ જોર કરે છે. પણ એમાં કાંઈ નથી, તુચ્છપણું છે. એ એવી આબરૂ કીર્તિમાં કાંઈ માલ નથી, એ તો તુચ્છ વાત છે. એવું ન ગણાય તો પણ જો, ખરેખર તો લાલબહાદુર શાસ્ત્રી હતા. લાલબહાદુર શાસ્ત્રીનું અવસાન થયું રશિયામાં, પછી બધાને ખબર પડી કે આ હિન્દુસ્તાનનો વડોપ્રધાન હતો, પણ એની પાસે કાંઈ હતું જ નહીં, કોઈ મૂડી સંપત્તિ કાંઈ નહોતું. હવે એની આબરૂ છે કે ગેર આબરૂ છે એ બતાવો દો. કે એને એની જિંદગીમાં આટલી મોટી પાયરીએ પહોંચવા સુધીમાં કોઈ સંપત્તિ ભેગી કરવામાં એને પોતાનો સમય ગુમાવ્યો નથી. સીધે રસ્તે કે અવળે રસ્તે એને સંપત્તિ ભેગી નથી કરી, એને દેશની સેવા કરી છે, એમાં એનો સમય વ્યતીત કર્યો છે. એ મુમુક્ષુ જીવ આત્મહિત કરવામાં રોકાય અને એની પાસે સંપત્તિ ન ભેગી થાય, કે જ્ઞાન દશાના પુરુષાર્થમાં રોકાય અને એની પાસે કાંઈ સંપત્તિ ન હોય, સંયોગો ન હોય, તો એનો ગૌરવ છે. ખરેખર તો શું છે? એનું ગૌરવ છે, એનું હીણપણું નથી. ભાઈ, એને કોઈ પંચેન્દ્રિયના વિષયોના વ્યામો પાછળ સમય અને શક્તિ નહીં ખર્ચતા, એનાથી ઉદાસીન થઈને એની ઉપેક્ષા કરીને પોતાના ઐશ્વર્યને સંભાળવા એ દીનતાને એણે ત્યાગી છે. ખરેખર તો દીનતાને ત્યાગી છે, અને એમાં સુખ છે એવી બુદ્ધિને પણ ત્યાગી છે. ત્યાગ દીની બુદ્ધિ ભ્રમકી, આ આગમથી જેણે ત્યાગ દીની, જેણે ભ્રમની બુદ્ધિ ત્યાગી દીધી, ભ્રમ કયો કે મોહ કયો, તો એ તો ગૌરવ છે. એ કઈ હીણપણું નથી. હા, એનો તો આરો જ નથી, તૃષ્ણા નો તો કોઈ આરો જ નથી. તોય તે તૃષ્ણા મરાણી નહીં એમ કરીને લીધું છે. તોય બધું મળ્યું પણ તોય તૃષ્ણા મરાણી નહીં, વધારે જીવતી થાય છે એનામાં પ્રાણ. જેમ જેમ સંયોગો વધતા જાય છે એ તો પૂર્વકર્મના કારણે વધે છે, એની તૃષ્ણાને કારણે નથી વધતા. એ તો પૂર્વના પુણ્ય યોગને લઈને વધે છે, ને ઘટે છે તો પાપના પૂર્વ ઉદયને લઈને ઘટે છે. પણ અહીંયા પૂર્વનો પુણ્ય ઉદય હોય એને એમ થાય છે કે નહીં, મારા ભાવને લઈને આ બધું થયું, મારા પરિણામથી આ મેં બધું વધાર્યું, મારા પ્રયત્નથી વધાર્યું, એટલે એને રસ ચડે છે જીવને. અને એ રસ છે એ મોટું ઝેર, કાતિલ ઝેર છે. એ એના આનંદ અમૃતને લૂંટે છે, એનું ખૂન કરે છે. શું કહે છે? યથાર્થ તત્વની અપ્રાપ્તિ રૂપ મોહ છે. મોહ છે તે યથાર્થ તત્વની અપ્રાપ્તિ રૂપ છે. તે બધો એટલે જરાય જીવને નથી, એ જીવના સ્વરૂપમાં બિલકુલ નથી. કારણ કે તે પુદ્ગળ દ્રવ્યના પરિણામમય હોવાથી પોતાની અનુભૂતિથી ભિન્ન છે. અનુભૂતિમાં દ્રવ ગુણ પર્યાયના કાંઈ ભેદ લેવા નહીં, જ્ઞાન માત્રમાં જેમ ભેદ લેવા નહીં એમ અહીંયા અનુભૂતિમાં ભેદ લેવા નહીં. એટલે આપણે ત્યાં એ પ્રશ્ન થાય છે, અહીંયા અનુભૂતિ દ્રવ લેવું કે પર્યાય લેવો? ભાઈ અનુભય લેવું. શું લેવું? અનુભય સ્વરૂપ અનુભૂતિ છે, એનાથી એ ભિન્ન છે. એ 11મો બોલ થયો. 12મો, મિથ્યાત્વ અવિરતિ કષાય અને યોગ જેમના લક્ષણ છે એવા જે પ્રત્યયો તે બધાય જીવને નથી. કારણ કે તે પુદ્ગળ દ્રવ્યના પરિણામમય હોવાથી પોતાની અનુભૂતિથી ભિન્ન છે. આશ્રવ લીધા. શું? બંધના કારણને અહીંયા આશ્રવ કહે છે, અથવા બંધની પૂર્વ પર્યાયને આશ્રવ કહેવામાં આવે છે. આશ્રવ એટલે આવવું, મલિનતાનું આવવું, ભાવથી દ્રવ્યથી કર્મનું આવવું. આવવું એટલે કઈ બાઘેથી નથી આવતા. દ્રવ કર્મો પણ કઈ દૂર દૂરથી માઇલ બે માઇલનું અંતર કાપીને કે 50-100 હજાર માઇલનું અંતર કાપીને આવે ને, આયા ના આયા જ છે. જ્યાં જીવના પ્રદેશો છે ત્યાં કાર્મણ વર્ગણા છે, પણ તે કાર્મણ વર્ગણામાં અનંત પરમાણુઓ છે. એમાંથી જે સમયે જે પરમાણુ જીવના પ્રદેશ સાથે એક ક્ષેત્ર અવગાહ સંબંધ કરવાના પામવાના હોય તે પરમાણુમાં પ્રકૃતિનો આશ્રવ થાય છે. શું થાય છે? સામાન્ય કર્મમાંથી કોઈ જ્ઞાનાવરણી, કોઈ દર્શનાવરણી, કોઈ એવી રીતે એવા કોઈ પ્રકૃતિના ભાવનું આવવું થાય છે, એને અહીંયા ત્યાં આશ્રવ કહેવામાં આવે છે. આવિર્ભાવ થવો, પ્રકૃતિ ભાવનો આવિર્ભાવ થવો તે આશ્રવ છે. જીવમાં મલિન ભાવનો આવિર્ભાવ થવો તે આશ્રવ છે. શું? પવિત્રતાથી વિરુદ્ધ એવા મલિન ભાવના ચાર ભેદ છે. એક મિથ્યાત્વ, બીજો અવિરતિ, ત્રીજો કષાય. અવિરતિ અને કષાય જુદા પડ્યા છે. આમ તો પાંચમા ઉમા સ્વામીએ પ્રમાદને પણ જુદો પાડ્યો છે. અને યોગ, જેમના લક્ષણ છે એટલે જેમનું સ્વરૂપ છે એ જે આશ્રવો, પ્રત્યયો એટલે એવા જે આશ્રવો તે બધાય જીવને નથી. આ નવ તત્વમાં આશ્રવ તત્વ છે ને, એની વાત લીધી. જીવ આશ્રવ ને અજીવ આશ્રવ. અજીવ આશ્રવ તો જીવને છે જ નહીં, પણ જીવાશ્રવ પણ જીવને નથી એમ લેવું. કારણ કે તે પુદ્ગળ દ્રવ્યના પરિણામમય હોવાથી અનુભૂતિથી ભિન્ન છે. કારણ કે એ પુદ્ગળ દ્રવ્યના પરિણામ છે, જીવ સ્વરૂપ નથી. જીવથી વિરુદ્ધ જાતિ ના હોવાથી પૂદગળ પણ જીવથી વિરુદ્ધ જાતિનો છે, અને આ પણ જીવથી વિરુદ્ધ જાતિનું છે. અને પૂદગળ સાથે એનો મેળ છે ભાવમાં. અહીંયા મિથ્યાત્વની પ્રકૃતિનો ઉદય છે, તો અહીંયા ભાવમાં મિથ્યાત્વ છે. અહીંયા અવિરીતિનો ઉદય છે કર્મની પ્રકૃતિમાં, તો અહીંયા ભાવમાં ઉદય છે. એટલે બેને મેળ છે, મેળ છે માટે એને પૂતગળના ગણવામાં આવ્યા છે. જીવ એમ કે છે કે તું દુશ્મન સાથે ભેળ્યો માટે તું દુશ્મન, હવે મારો મિત્ર નહીં. ઠીક, દુશ્મન સાથે ભેળ્યો માટે તું દુશ્મન, સીધી વાત છે. પૂતગળ સાથે ભેળ્યો માટે પૂતગળ, એ અનુભૂતિથી ભિન્ન છે. જે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુ, નામ, ગોત્ર અને અંતરાયરૂપ કર્મ છે, તે બધું જીવને નથી, કારણ કે તે પૂતગળ દ્રવ્યના પરિણામમય હોવાથી અનુભૂતિથી ભિન્ન છે. આ આઠે પ્રકારના કર્મ છે, એ આઠે પ્રકારના કર્મ તો ચોખે ચોખા પૂતગળ દ્રવ્યના જ પર્યાયો છે. એટલે એમાં તો જીવપણું હોવાનો સવાલ નથી, પણ આ જીવને એમાં ભ્રાંતિ જીવપણાની, પોતાપણાની થાય છે. કે જ્ઞાનાવરણીનો ક્ષોભસમ વધે તો એને એમ લાગે છે કે મારા જેવો બુદ્ધિવાળો કોઈ નથી, મારી બુદ્ધિ એવી કે બસ વાત પૂછવામાં ભલ ભલાને, મારી હારે બુદ્ધિમાં કોઈ ભલ ભલો આવી શકે નહીં. ઠીક, તો એને માન્યું કે એ જીવનું પૂરું થવાની તૈયારી હોય, અને હવે આયુષ મારે છોડવું નથી, ગમે એમ કરીને દવા કરીને ઇન્જેક્શન લગાડીને ગમે એમ કરીને પણ મારે આયુષ ન પૂરું થાય, દેહ ન છૂટે એવો પ્રયત્ન કરવો છે, એને આયુષને જીવ માન્યો છે. એને જીવને જીવ નથી માન્યો, પણ આયુષને જીવ માન્યો છે. કેમ કે આયુષ પૂરું થતાં હું મરી જઈશ એમ માને છે. ભાઈ, તું અનાદિ અનંત શાશ્વત છો. આ આયુષ છે એ કોઈ તારું સ્વરૂપ નથી, અનાદિ અનંત શાશ્વત છો. શાશ્વત પદાર્થનું મૃત્યુ કદી થતું નથી. જ્ઞાનાવરણી, દર્શનાવરણી, વેદની, મોહની, આયુ, નામ, ગોત્ર અને અંતરાયરૂપ કર્મ છે, તે બધું જીવને નથી, કારણ કે તે પૂતગળ દ્રવ્યના પરિણામમય હોવાથી અનુભૂતિથી ભિન્ન છે. સમજવામાં તો ચોખ્ખું લાગે કે આ બધા આઠે કર્મ પૂતગળના પર્યાયો છે, પણ જીવ અનુભવ બીજો કરે છે. જીવ અનુભવ એનો આત્મા રૂપે કરે છે, એટલે આચાર્ય મહારાજે કરુણા કરીને એને પૂતગળના ગણાવ્યા છે. પૂતગળના છે એમ અનુભવ કર, આત્માના છે એમ અનુભવ ન કર, એમ કેવું છે. એ 13મો બોલ થયો. 14મો, જે 6 પર્યાપ્ત યોગ્ય અને 3 શરીર યોગ વસ્તુ રૂપ નો કર્મ છે, તે બધું જીવને નથી, કારણ કે તે પૂતગળ દ્રવ્યના પરિણામમય હોવાથી અનુભૂતિથી ભિન્ન છે. 6 પર્યાપ્ત રૂપ શરીર આ નામ કર્મનો એ પર્યાપ્તિ થાય એટલે શું છે કે જ્યારે જીવ નવા ભાવમાં ઉત્પન્ન થાય ત્યારે એને જે ગતિ હોય અથવા જે શરીર થવાનું હોય એની પરિપક્વ અવસ્થા પ્રાપ્ત ન થાય એ પહેલાના કાળમાં જે પૂતગળો હોય એને અપર્યાપ્તિની અવસ્થા કહેવામાં આવે છે. જેમ કે મનુષ્ય જીવ છે એ માતાના ગર્ભમાં આવે છે ત્યારે એને પહેલા અપર્યાપ્ત એટલે અમુક જ પૂતગળો એને હોય, જે સૂક્ષ્મ બધા અવયવોની એને પ્રાપ્તિ ન હોય, એને અપર્યાપ્તિ કાળ કહે છે. અને પછી પર્યાપ્તિ કાળમાં એને મનુષ્યને યોગ્ય બધા અવયવોની પૂતગળ પરમાણુની પ્રાપ્તિ થઈ જાય, સંયોગ થઈ જાય છે, એને પર્યાપ્તિ કહે છે. શું? તો એ પર્યાપ્તિ જે થાય છે પૂતગળ પરમાણુની એ નો કર્મ ગણવામાં આવે છે. કેમ કે શરીરના એક અવસ્થાનો વિભાગ થયો ને, પેટાભેદ થયો. પર્યાપ્તિ છે એ શરીર અવસ્થાનો પેટાભેદ છે, પછી સ્થૂળ શરીર છે એ વધવા માંડે છે. એ છ પ્રકારની પર્યાપ્તિ છે, એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, પંચેન્દ્રિય અને સંઘની પંચેન્દ્રિય, છ પર્યાપ્તિ છે છ પ્રકારની. અને ત્રણ શરીર યોગ્ય વસ્તુ, ત્રણ પ્રકારના શરીર લીધા છે, આહારક, વૈકરિક અને આહારક અને વૈકરિક અને ઔદારિક, ઔદારિક ઔદારિક ત્રણ, ઔદારિક, વૈકરિક અને આહારક ત્રણ પ્રકારના છે. ત્રણ શરીર યોગ્ય વસ્તુ પુદ્ગળ સ્કંધરૂપ નવકર્મ છે, તે બધું જીવને નથી, કારણ કે તે પુદ્ગળ દ્રવ્યના પરિણામમય હોવાથી અનુભૂતિથી એ શરીર પણ ચોખ્ખે ચોખ્ખી જીવની અવસ્થા છે. છતાં જે શરીરને પોતા રૂપે અનુભવ કરે છે, જ્યારે જ્યારે જે જે શરીરની પ્રાપ્તિ હોય એને પોતા રૂપે અનુભવ કરે છે, તેથી એને બેસવાનું કંઈ આપવાનું ત્યાં છે ને, પકડી બેસે. કે પર્યાપ્તિ અને શરીર એ નોકર્મ છે, જીવને એ સંયોગ માત્ર છે, એ જીવના સ્વરૂપમાં બિલકુલ નથી. કોઈ શરીર જીવનું નથી અને જીવ સ્વરૂપે નથી. જીવનો સંયોગ હોય ત્યારે પણ મળદું છે, અને જીવનો સંયોગ મટીને વિયોગ થાય ત્યારે પણ મળદું છે. અત્યારે મળદું છે એમ લેવું, એને એમ ગણવું, એમ અનુભવવું, એમ સમજવું, તો પછી શરીર માટે એવા મલિન પરિણામ કરીને જીવ પોતાને આવરણ કરે નહીં. હેતુ તો એ છે એને મુક્ત કરવાનો. જે કર્મના રસની શક્તિઓના સમૂહરૂપ વર્ગ છે, કર્મનો રસ અનુભાગ, શું જે કર્મના રસની શક્તિઓનો એટલે અર્થાત અવિભાગ પ્રતિછેદોના સમૂહરૂપ વર્ગ છે, તે બધો જીવને નથી, કારણ કે તે પુદ્ગળ દ્રવ્યના પરિણામમય હોવાથી પોતાની અનુભૂતિથી ભિન્ન છે. એક તો જાણે નો કર્મ લીધું ને, નો કર્મ પછીનો બોલ છે ને, આ નામ શું આપ્યું છે, અનુભાગ સ્થાનો, વર્ગણા નહીં, સ્પર્ધકો નહીં, શું મૂળમાં લેવું છે ને, રાગની દ્વેષની નો કર્મ નહી, વર્ગની વર્ગણા ને સ્પર્ધક નહી, વર્ગમાં લેવું છે, વર્ગમાં લીધું છે, શું વર્ગમાં લીધું છે, રસ લીધો છે કર્મનો રસ, એમાં વર્ગમાં કર્મનો રસ લીધો છે, શું કર્મના રસની શક્તિઓનો સમૂહ, એ શક્તિઓના સમૂહને વર્ગ કહે છે, શું એટલે ઘણા અવિભાગ પ્રતિછેદ હોય એટલે તીવ્રતા, ઘણી તીવ્રતા હોય, તે બધું જીવને નથી. આમ કે નથી બોલતા માણસ, અમારે આકરો ઉદય છે, ઉદય છે એમ ન કે, પણ અમારે બહુ આકરો ઉદય છે. આકરો ઉદય શું એટલે કે ચારે બાજુથી પ્રતિકૂળતા આવી હોય, તો કે અમારે પાપનો આકરો ઉદય આવ્યો છે, ભોમાંથી ભાલા ઉભા થાય છે એમ કે છે ને માણસ. ભાઈ તારા સ્વરૂપને કોઈ સ્પર્શી શકે એવું નથી, જેટલી પ્રતિકૂળતાઓ છે એ બધી જીવના સ્વરૂપથી બહાર રહે છે, પણ આ બધું મને છે એની ઉપાધિથી જીવ દુખી થાય છે. બસ મને છે એ છોડી દે, પછી કાંઈ તને વાંધો નથી. કોઈ ચક્રવર્તી, જ્ઞાની ચક્રવર્તી દીક્ષા લીએ અને છ ખંડના વૈભવનો ત્યાગ કરે ત્યારે એને પાપનો ઉદય કહેવાય? એને પાપનો ઉદય કહેવાય નહીં. એને ચક્રવર્તીપણામાં જ્ઞાન દશામાં પોતાપણું માન્યું નહોતું. પોતાપણું એ વખતે પણ કે આ બધો પથારો મારો નથી, છતાં પણ ચારિત્રમુહને લઈને વિકલ્પ જાય છે એનું મને દુઃખ છે. જ્યારે મારા છે જ નહીં, પછી એ સંયોગમાં રહીને મારે કામ શું છે? એટલે જ્ઞાન થયા પછી એની રુચિ ત્યાગની વધી જાય છે. જ્ઞાનનું લક્ષણ શું છે? કે જ્ઞાન થયા પછી એની ત્યાગની રુચિ વધી જાય છે. આપણા આમાં જીનવાણીમાં આવે છે ને શું કે જ્ઞાન જ્યોતિ જાગી ઉર અંતર, પછી શું થયું કે રુચિ બાઢી પુનિ સમદમ, કે પુનિ એટલે ફરીને. શું થયું ફરીને? કે સમદમ એટલે સંયમ, સંયમની રુચિ વધી જાય. જ્ઞાન થાય ત્યારે શું થાય? સંયમની રુચિ વધી જાય. એટલે જ્ઞાની છે તે મુનિ થાય છે ભવિષ્યમાં. જ્ઞાની છે ભવિષ્યમાં કેમ મુનિ થાય છે? કે એની સમદમની રુચિ વધી જાય છે, માટે થાય છે. પછી એને ત્યાં રહેવું ફાવતું નથી. ઊંટાના એ વૈભવમાં મૂંઝાય છે. બીજાને મીઠું લાગે છે, મિથ્યા દ્રષ્ટિને એ મીઠું લાગે છે ને આ મૂંઝાય છે. આટલો ફેર છે ઊંટો સુલટો. એટલે અહીંયા કહે છે કે જે કર્મનો ઉદય છે અને એના જે અવિભાગ પ્રતિછેદોનો સમૂહ છે એ કોઈ જીવનું સ્વરૂપ નથી. તીવ્ર હોય મંદ હોય એક જીવનું સ્વરૂપ નથી. શું? કારણ કે એ પોતાની અનુભૂતિ સ્વરૂપ, પોતાના સ્વરૂપથી એ તદ્દન વિપરીત છે, ભિન્ન છે. પછી જે વર્ગોના સમૂહરૂપ વર્ગણા છે, પછી એ બધા પરમાણુઓનો જથ્થો લીધો. શું? ઓલામાં રસનો જથ્થો લીધો, રસની શક્તિઓનો જથ્થો લીધો. અહીંયા એ રસવાળા પરમાણુઓનો જથ્થો લેવો છે. હવે કર્મ પરમાણુઓનો જથ્થો, એને વર્ગણા કહેવામાં આવે છે. આ કાર્મણ વર્ગણા, એને શું કહી? કાર્મણ વર્ગણા કહી. એને આમે વળગે છે ને જીવના સ્વરૂપને, એટલે એને કહે છે કે વર્ગણા છે. ફેર છે ઘડિયાળમાં 3-4 મિનિટ. જે વર્ગોના સમૂહરૂપ વર્ગણા છે તે બધી જીવને નથી, કારણ કે તે પુદ્ગળ દ્રવ્યના પરિણામમય હોવાથી અનુભૂતિથી ભિન્ન છે. એ કારણ વર્ગણાઓ પણ જીવને નથી. કે ભાઈ અમને તો આ ખબર નહોતી, અમે ક્યાં એને જીવ માન્યો હતો? તો કે ઊભો રહે તું ઊભો. આ મારું નસીબ સારું હોય તો સારું, મને ભવિષ્યમાં મારો ઉદય પ્રતિકૂળતાઓનો ન આવે ને બધી મારી અનુકૂળતાઓ આયુષ્ય પર્યંત જળવાય રહે તો સારું. એ કર્મણ વર્ગણાને વળગે છે, વળગેલો તું છો. એને કર્મણ વર્ગણાને ત્યાં જીવ તે માયનો છે. ઉદયને જીવ માયનો, એ વર્ગને જીવ માયનો, ભવિષ્યના ઉદયને જીવ માયનો, તે વર્ગણાને જીવ માયનો. અને એ બહુ વૃત્તિ જોર કરે વર્ગણાની, ત્યારે પછી જ્યોતિષ પાસે જાય. શું? જ્યોતિષ પાસે ક્યારે જાય? એ ત્યારે જાય જ્યોતિષી પાસે કે ભાઈ જરાક જોઈ દો ને, ઠેઠુંથી વાંધો આવે એવું નથી ને, કેટલું આયુષ છે? તો કે 50 વર્ષ ના થશો? કે 50-100 વર્ષ સુધી? તો કે વાંધો નહીં આવે, તમારે ઠેઠ સુધી યોગ બધા સારા છે. એ વર્ગણાને એને માન્યો છે જીવને, એને કર્મની વર્ગણાને જીવ માન્યો છે. એ મિથ્યાત્વ દ્રઢ કરવાનું પરિણામ છે. માટે મુમુક્ષુને એવા મિથ્યાત્વ દ્રઢ કરવાના પરિણામ હોવા જોઈએ નહીં. શું? કૃપાળુદેવને એ જ્ઞાન થયું તો છોડી દીધું હતું. જ્યોતિષનું જ્ઞાન થયું તો પણ કોઈને જવાબ દેતા નહોતા કે નહીં એ વાત નહીં કરો, એમાં તમારા આત્માને નુકસાન છે, એ સવાલનો હું જવાબ નહીં દઉં. એ વાત જ મૂકી દો, એ વિષય અમારી પાસે નહીં. કેમ કે એમાં તમને નુકસાન છે. અમે તો અમારા સ્વરૂપમાં જાગૃત છીએ એટલે અમને વાંધો નહીં આવે, પણ તમને મોટું નુકસાન છે, મિથ્યાત્વનું નુકસાન છે. માટે ફેરફાર કરવા તો માગે છે, એ તો એને જીવને તૃષ્ણાનો અંત નથી એટલે, પણ મૂળ તો એ વર્ગણાને વળગે છે ને, એમાંય તે વર્ગણાને જ વળગે છે કે બીજું કઈ કરે છે, એમાંય વર્ગણાને જીવ માન્યો છે ને એ સિદ્ધાંત એમને મુભરીએ છે, વધારવા માગે તોય પણ એ વર્ગણાને જ વળગે છે અને એથી વર્ગણાને એને જીવ માન્યો છે. માટે જ્ઞાની હોય તે જ્યોતિષ જોવે નહીં અને જ્યોતિષ જોવરાવા પણ કોઈની પાસે જાય નહીં. જો બે વાત છે એના માટે, જ્ઞાની તો નહીં પણ યોગ્ય મુમુક્ષુ હોય, પાત્ર મુમુક્ષુ હોય તો પણ એમ કરે નહીં, એમ છે. પણ એમાં પોતાના સંયોગોની ક્યાં વાત છે, એ તો એ ભગવાનના પ્રતિષ્ઠાનું શુભ કાર્ય છે, તો એ શુભ કાર્યમાં કોઈ વિઘ્ન ન આવે એવી એવી એક વિકલ્પ અને વૃત્તિ છે એમાં, એ વૃત્તિ છે એમાં. હે, અને કોઈ વિઘ્ન આવવું હોય તો આવે, આપણે મુહૂર્ત જોવરાવ્યું હતું, આવ્યું કે નહીં વિઘ્ન? હે, ઊંડો ફરી ગયો હતો, સારું થયું બધું. ત્યાં ભગવાનના જ્યાં પ્રતિમાઓ હતી ત્યાં કાંઈ આમ સળગી ગયું હતું, પણ બીજું કાંઈ નુકસાન વેદીમાં નુકસાન નહોતું. નહીં તો મોટો ભાઈ તો એ હતો, એ તો કાંઈ ધાર્યું ઉતરે છે. શ્રી કૃષ્ણના દ્વારકા સોનાની દ્વારકા બનાવી હતી, પૂર્ણ ઉદય હતો ત્યારે અર્ધચક્રી ત્રણ ખંડના ધણી છે વાસુદેવ, દેવોએ આવીને સોનાની દ્વારકા કરી અને 16108 રાણીઓ હોય એના બધા, એના 16108 મહેલ જુદા, બેડરૂમ જુદા એમ નહીં, એના રૂમ એના મહેલો જુદા, અને એ બધાને પૂજા કરવાના જીન મંદિરો જુદા, મહેલની બાજુમાં જીન મંદિર બાંધી આપે દેવો એને, બધું સોનાનું, સોનાના મહેલ ને સોનાના જીન મંદિર, ઠીક, અંદર સુવર્ણ પ્રતિમાઓ હોય, આ બધું તૈયાર કરીને બોલાવા આવ્યા ત્યાં વૃંદાવનમાં. મહારાજ ઉદય આવ્યો છે આપનો, વાસુદેવનો અર્ધચક્રીનો ઉદય છે, દ્વારકા તૈયાર થઈ ગઈ છે, પધારો આપ. તો તેડવા આવ્યા ત્યાં, એ તો હજી આવ્યું, ગાયું ભેંસો ચરાવતા, ગાયું ચરાવતા હતા વૃંદાવનમાં, ત્યાં એને બોલાવા આવ્યા, ઠીક, યુવાન ઉંમર થઈ અને તૈયાર થઈ ગયું, તો બધું તૈયાર કરીને લઈ આવ્યા. ત્યાં ઉદયપુંજનો પૂરો થયો અને આગ લાગી, એ ગુરુદેવ દ્રષ્ટાંત આપ્યું હતું આપણે, અહીંયા ફાયર થઈ ત્યારે જુઓ, શ્રી કૃષ્ણ અર્ધચક્રી ત્રણ ખંડના ધણી દ્વારકાને બચાવી શીખ્યા. એમને વધારે જરાક લાગણી માતા પિતા પ્રત્યે હતી, કુટુંબ હળગી ગયું, યાદવ કુળનો નાશ થયો. પહેલાં તો ત્યાં મૂળ તો યાદવો અંદરો અંદર યાદવા સ્થળી કરી હતી મૂળ તો, એટલે બહુ ઝઘડો થાય ત્યાં યાદવા સ્થળી આજે બોલાય છે. એ લોકોએ મદિર આપીને ખૂબ ઝઘડ્યા ને એમાંથી આગ લગાડીને એમાંથી દ્વારકા સળગી. એમને એમ થયું કે હવે બધો પરિવાર તો ખલાસ થઈ ગયો છે, પણ એક માતા પિતાને બચાવી લઈએ. શ્રી કૃષ્ણને બળદેવ બે સમર્થ પુરુષ હતા, ન બચાવી શક્યા. રથ લીધો, બેસાડ્યા, રથ હાંકો ને આકાશવાણી થઈ કે નહીં બચાવી શકો તમે, કુદરતની વિરુદ્ધ વસ્તુ સ્થિતિને કોઈ મટાડી શકે નહીં. ગઢની બહાર નીકળ્યા તો દરવાજો હળગતો, દરવાજો ઉપર પીડ્યો, ખલાસ, બે જણા, તમે બે બચશો કે જાઓ. આગળ જઈને પછી શ્રી કૃષ્ણનું દેહાંત થાય છે, એમ છે. એ કોઈ જીવના જીવનું સ્વરૂપ નથી અને જીવનો એના ઉપર અધિકાર નથી. મૂળ તો એમ કહેવું છે કે સંયોગો ઉપર જીવનો અધિકાર નથી, એ કર્મની વર્ગણા છે, અજીવ છે, તારો અધિકાર નથી, સ્વતંત્ર પરિણમે છે, એકદમ સ્વતંત્ર છે, એનું અસ્તિત્વ સ્વતંત્ર છે અને પરિણમ તો અસ્તિત્વનું એક અંગ છે. જ્યારે એનું આખું અસ્તિત્વ એન્ટાયર એક્ઝિસ્ટન્સ એ સ્વતંત્ર છે, તો પરિણમન તો એનું એક અંગ છે, એક એનો વિભાગ છે, એ તો એકદમ સ્વતંત્ર છે જીવને, જીવ એમાં કઈ ગાલમેલ કરી શકે નહીં, અને વ્યવસ્થિત છે એના ગુણધર્મો થી, કુદરત છે એ વ્યવસ્થિત છે, એમાં કઈ કોઈનું આડું અવળું ઇન્દ્ર નરેન્દ્ર જીનેન્દ્ર કોઈ ફેરફાર કરી શકે નહીં. બહુ ગુરુદેવ વૈરાગ નું પ્રવચન બહુ સુંદર આપ્યું છે, ઘણો વૈરાગ હતો. એ વર્ગોના સમરૂપ વર્ગણા છે તે બધીએ જીવને નથી, કારણ કે તે પુદગળ દેવના પરિણામ છે અને અનુભૂતિથી તદ્દન ભિન્ન છે. હું તો અનુભૂતિ સ્વરૂપ છું, અનુભૂતિથી ભિન્ન છે એનો અર્થ કે હું તો અનુભૂતિ સ્વરૂપ છું, એકાકાર અનુભૂતિ સ્વરૂપમાં મારે આ વર્ગણાઓ સાથે કાંઈ લેવા દેવા નથી. એ તો આવશે ગાથા, છેદાવવા ભેદાવવા અન્ય કોઈ લઈ જાવવા, પણ પરિગ્રહ, અરે પરિગ્રહ મારો નથી, પરિગ્રહ નથી મારો, અરે કે ગમે તે ગમે તેમ થાય મારે કઈ લેવા દેવા નથી. જે મંદ તીવ્ર રસ વાળા કર્મદળોના વિશિષ્ટ ન્યાસ જમાવરૂપ અર્થાત વર્ગણોના સમરૂપ સ્પર્ધકો છે તે બધાય જીવને નથી, કારણ કે તે પુદગળ દ્રવ્યના પરિણામમય હોવાથી અનુભૂતિથી ભિન્ન છે. શું કહ્યું અહીંયા? કે વર્ગણાઓના સમૂહને સ્પર્ધકો કહે છે પાછા. શું? રસના સમૂહને વર્ગ કહી, વર્ગના સમૂહને વર્ગણા કહી, અને વર્ગણાના સમૂહને સ્પર્ધકો કહ્યા. શું? એ સ્પર્ધકો લે છે અહીંયા. આવે એ સ્પર્ધકો પણ જીવને નથી. શું વ્યાખ્યા કરી? કે જે મંદ તીવ્ર રસવાળા કર્મદળોના વિશિષ્ટ જમાવરૂપ, એટલે કે વર્ગણાઓના સમૂહરૂપ, ટૂંકું શું કરી નાખ્યું? વર્ગણાઓના સમૂહરૂપ જે સ્પર્ધકો છે એ સ્પર્ધકો પણ જીવને નથી. આ જયારે નિર્જરા કરે છે ને, અથવા બહુ ઉદય આવે છે ત્યારે સ્પર્ધકોનો ઉદય ગણવામાં આવે છે, અને નિર્જરા થાય છે ત્યારે સ્પર્ધકોના સ્પર્ધકોને ખેરવી નાખવામાં આવે છે. બહુ અલ્પકાળમાં ઘણી નિર્જરા થાય ત્યારે સ્પર્ધકોની, વર્ગ વર્ગણા અને સ્પર્ધકોની પણ નિર્જરા થાય છે. એવી રીતે એ પણ બધા જીવને નથી. એ બધા શાસ્ત્રના પરિભાષામાં એ બધા કર્ણાનું યુગના ભેદોથી એ બધા સમૂહને, જથ્થાઓને વર્ણન કરવામાં આવ્યા છે. કેમ કે એ ગણિત બહુ મોટું છે, કર્ણાનું યુગનું ગણિત બહુ મોટું છે. લૌકિક ગણિતથી પાર જવું પડે. લૌકિક ગણિત એની પાસે કાંઈ નથી. જેમ આખી ભાષામાં કકો બારીક બારખડી છે એ કેટલું શરૂઆતનું કહેવાય, એમ આખું જે ગણિત છે, ગણિતાનું યોગનું આખું જે ગણિત છે કેવળ જ્ઞાનમાં આવેલું, એની પાસે લૌકિક ગણિત તો ABCD કકો બારખડી છે, એને એટલું અલ્પ છે, એટલું મોટું ગણિત છે. એ બધાય જીવને નથી, એ જીવનું સ્વરૂપ નથી, એ બધા જીવથી ભિન્ન છે. માટે એ સ્પર્ધકોના ઉદયમાં પણ ક્યાંય પોતાપણાનો અનુભવ કરવો જોઈએ નહીં. 17 થયું 18. સ્વ પરના એકપણાનો અધ્યાસ હોય ત્યારે વર્તતા વિશુદ્ધ ચૈતન્ય પરિણામથી જુદાપણું જેમનું લક્ષણ છે એવા અધ્યાત્મ સ્થાનો તે બધાય જીવને નથી, કારણ કે તે પુદગળ દ્રવ્યના પરિણામમય હોવાથી અનુભૂતિથી. અહીંયા અધ્યાત્મ શબ્દનો અર્થ આત્માના આધારે ઉત્પન્ન થયેલા પરિણામ એમ ન લેવું. અહીંયા અધ્યાત્મ સ્થાન બીજી રીતે લીધા છે. સ્વ પરના એકપણાનો અધ્યાસ, એકત્વના અધ્યાસને અહીંયા અધ્યાત્મ કહ્યું છે. એટલે શબ્દો છે એના જે અર્થ છે એનો પૂર્વગ્રહ ક્યારે રાખીને પકડી રાખવા નહીં. જ્યાં જે કહેવા ધારતા હોય એ પ્રમાણે અર્થઘટન કરવું. વિશેષ